તારીખ 15/4/1989, પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત, બોલ નંબર 178 અને 179 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 131.
સમ્યક શબ્દ છે, દિશાસૂચક શબ્દ છે. સ્વસંયુક્તા જેમાં હોય એને સમ્યક કહેવાય છે. પોતાને અભિમુખ, સ્વયંના અભિમુખ થવું એને સમ્યક કહે છે. અહીંયા કહે છે પોતાનો જે સ્વભાવ, સ્વસ્વભાવ એટલે પોતાનો સ્વભાવ, એની સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન, જ્ઞાનને સમ્યક એવું વિશેષણ, જ્ઞાન સ્વરૂપ સન્મુખ થયું, સ્વભાવ સન્મુખ થયું તેથી છે. રૂઢિગત રીતે એનો અર્થ સત્ય છે એમ પણ કરવામાં આવે છે. સમ્યક એટલે સાચું, સમ્યક એટલે સત્ય. પણ તે જ સત્ય છે કે જો સ્વભાવ સન્મુખ થાય તે પોતાથી વિમુખ થાય, પોતાના સ્વરૂપથી વિમુખ થાય તે સમ્યક નથી. અથવા પોતાના સ્વરૂપથી વિમુખ થાય તે પોતાનો અનાદર કરનાર પરિણામ છે. તેથી પણ તે પરિણામ યથાર્થ નથી, સાચા નથી, સમીચીન નથી, યોગ્ય નથી. એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. ખાલી પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે એમ ન કહ્યું, પણ એકલું પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે, અથવા સર્વથા જ્ઞાનની પર સન્મુખતા તે અજ્ઞાન છે. કેમ કે સમ્યક જ્ઞાન છે એનો એક અંશ પર સન્મુખ થાય છે તો પણ તે ત્યાં અજ્ઞાન છે એવું નામ પામતું નથી. સમ્યક દ્રષ્ટિનો પર સન્મુખ થયેલો ઉપયોગ જ્ઞાનનો અંશ છે તેને અજ્ઞાન નથી કહેવાતું. તેને અજ્ઞાન નહીં કહેવાનું કારણ એ છે એ જ્ઞાનની પર્યાયમાં ભિન્નપણું રહે છે. પર સન્મુખ થવા છતાં પરથી ભિન્નપણું અનુભવરૂપ રહે છે, જાણપણું નહીં પણ અનુભવરૂપ રહે છે. તે જ્ઞાન અનુભવ સ્વરૂપ છે. એ જ્ઞાનમાં, સર્વ જ્ઞાનમાં અનુભવ તો હોય જ છે, કેમકે જ્ઞાન પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. પણ અહીંયા પર સન્મુખ થતાં પણ એ પરથી ભિન્નપણાના અનુભવ રૂપે રહેલી પર સન્મુખ થાય છે એટલી મચક ખાય. સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે એમાં એમ કહ્યું છે કે શાસ્ત્રનું જ્ઞાન થાય તો સમ્યક જ્ઞાન છે એમ નથી. અનેક પંડિતોને, વિદ્વાનોને શાસ્ત્ર જ્ઞાન હોય છે. શાસ્ત્ર કહેવા માંગે તેવો આશય, તેવો અભિપ્રાય, તેવો ભાવાર્થ, નયાર્થ બરાબર સમજે છે, છતાં એ જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. કેમ કે એકલું પર સન્મુખનું જ્ઞાન છે. જેણે સ્વસન્મુખ થઈને પોતાનો અનુભવ નથી કર્યો, સ્વરૂપનો અનુભવ નથી કર્યો, એવું જે જ્ઞાન છે એ જ્ઞાન અજ્ઞાન છે. કેમ કે પોતાના સ્વરૂપનું એમાં જ્ઞાન નથી, માટે અજ્ઞાન છે. જે જ્ઞાન પોતાના સ્વરૂપમાં ના ભાનમાં છે કે હું જ્ઞાન સ્વભાવી, જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એને પર સન્મુખપણું થાય છે. પણ એકનું અથવા સર્વથા પર સન્મુખપણું ત્યાં થતું નથી. એક જ જ્ઞાનમાં મુખ્યાંશ સ્વ તરફ રહે છે અને ઉપર છેલ્લો ઉપયોગ પર તરફ જાય છે, એવી રીતે જ્ઞાન પરિણમે છે. એટલે એકલું પ્રસન્નમુખ જ્ઞાન મોક્ષ માર્ગમાં નથી. સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમય જ્ઞાન છે, એટલે એક સામાન્ય વ્યાખ્યા કરી તો જ્યારથી સ્વભાવ સન્મુખતા થઈ ત્યારથી મોક્ષ માર્ગમાં તે સન્મુખતા જ્ઞાનમાં ચાલુ જ રહે છે. હવે આત્મા સંબંધીનું શાસ્ત્ર જ્ઞાન હોય તો તે સમય જ્ઞાન ખરું કે નહીં? લોકો તો એમ માને છે કે આપણે ઘણું જ્ઞાન છે, કેમ કે બધા શાસ્ત્રમાંથી બરાબર સમજાવી શકે, સમજી શકે, અર્થગ્રહણ કરી શકે, માટે તે જ્ઞાન સમય જ્ઞાન ખરું કે નહીં? કે સ્વભાવ સન્મુખ થયું હોય તો સમય જ્ઞાન, સ્વભાવ સન્મુખ ન થયું હોય તો ગમે તેવું હોય તો પણ સમય જ્ઞાન નહીં, અજ્ઞાન ગણું. કે છે કે પરસન્મુખ જ્ઞાન તો જ્ઞાનીનું પણ જોવામાં આવે છે, જ્ઞાની પણ શાસ્ત્રનો અર્થ કરે છે, તો એનું પરસન્મુખ જ્ઞાન થયું કે નહીં? કે એટલું ત્યાં પરસન્મુખ પણ નથી. સ્વસન્મુખ રહીને પરસન્મુખ અંશ થાય છે, તે પરસન્મુખ અંશમાં સ્વસન્મુખ એક જ પર્યાયનો અંશ હોવાથી ભાન રહે છે કે હું જ્ઞાન સ્વરૂપે છું અને કોઈ જ્ઞેય સાથે એકત્વ થતું નથી, એકત્વ બુદ્ધિ થતી નથી, એકત્વ પણ એ પણ થતું નથી, જ્ઞેય સાથે એકતા થતી નથી, એટલે તે અજ્ઞાન નથી પણ તે જ્ઞાન છે. માત્ર અસ્થિરતાનો દોષ ત્યાં લાગુ પડે છે, પણ અજ્ઞાનપણાનો દોષ એટલે વિપરીતપણાનો દોષ નથી લાગુ પડતો. અજ્ઞાનનો અર્થ અહીંયા વિપરીત જ્ઞાન છે. મિથ્યાદ્રષ્ટિ જીવનું શાસ્ત્ર અનુસાર જ્ઞાન વિપર્યાસ હોવાને લીધે મિથ્યા જ્ઞાન છે, અને એવું જ જ્ઞાન એવું જ અર્થઘટન સમ્યક દ્રષ્ટિ કરે પણ વિપર્યાસ રહિત હોવાને લીધે તેનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. પરસન્મુખતા તો બે જગ્યાએ જોવામાં આવે છે, પણ જ્યાં વિપર્યાસ છે ત્યાં એકનું પરસન્મુખ છે, સર્વથા પરસન્મુખ છે. જ્યાં વિપર્યાસ નથી ત્યાં આંશિક પરસન્મુખ થાય છે, એટલો અસ્થિરતાનો દોષ લાગે છે પણ વિપરીતતાનો દોષ લાગતો નથી. વિપરીતતાનો દોષ મોટો છે, અસ્થિરતાનો દોષ એટલો મોટો નથી. કોઈ કામ પછી કરવાનો પ્રશ્ન નથી રહેતો, કેમ કે બહારના કામ તો જ્ઞાનનો ઉપયોગ બાહ્ય પદાર્થ પ્રત્યે જાય ત્યારે થાય છે. એટલે સાતમા ગુણ સ્થાન અને તેથી ઉપરના ગુણ સ્થાનમાં કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ હોતી નથી. આમ તો છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનમાં આવજા કરે છે એને કોઈ વાર સાતમા ગુણ સ્થાનમાં બાહ્ય પ્રવૃત્તિ હોય એવું લાગે છે, પણ ખરેખર થતી નથી ત્યાં બાહ્ય પ્રવૃત્તિ. જેમ કે મુનિ આહાર કરતા હોય, શાસ્ત્રોનું પ્રવચન દેતા હોય ત્યારે સાતમું ગુણ સ્થાન આવી જાય, ચાલતા હોય, રસ્તા ઉપર ગમન કરતા હોય, ચાલવાની પ્રવૃત્તિ હોય ત્યારે સાતમું ગુણ સ્થાન આવી જાય. છઠ્ઠું સાતમું વારાફૂર્તિ આવે એમાં સાતમું આવી જાય. શાસ્ત્રમાં એવું વિધાન છે અને એ વાત બરાબર સમજાયેલી છે કે છઠ્ઠે સાતમે આવે ત્યારે એ પ્રકાર હોય છે, પણ એવું સાતમામાં આવે, સાતમામાં બે પ્રકારે આવે છે. મુનિરાજ સાતમા ગુણ સ્થાનમાં બે પ્રકારે આવે છે, એક એવા પ્રકારે આવે છે કે પાછા છઠ્ઠામાં આવી જાય, અને એક એવા પ્રકારે આવે છે કે આઠમામાં આવીને ઉપર જાય શ્રેણીમાં, એમ બે પ્રકારે આવે છે. તો જ્યારે ઉપર જાય છે એવી રીતે સાતમામાં આવે છે ત્યારે કોઈ પ્રવૃત્તિ ન હોય, ધ્યાનસ્થ પ્રવૃત્તિમાં જ એવા સાતમામાં આવે.
બરોબર,
પછી આત્મ ઉદ્દેશી ગયા બાદ જાય.
હાજી
આહાર કાળે, ચાલવાના કાળે, પ્રવચન કાળે, શ્રેણી માંડે એવી રીતે સાતમાનું આવે. શ્રેણી માંડે એવી રીતે સાતમું આવે ત્યારે ધ્યાનસ્થ અવસ્થા આવે, કાં કાવપદમાં હોય કાં પદ્માસન તો જ એ શ્રેણી માંડે. આ પરિસ્થિતિ છે, એવી રીતે સાતમું આઠમું આવે. એટલે અહીંયા તો મુદ્દો છે તમારા પ્રશ્ન માટે. બાહ્ય પ્રવૃત્તિ તો ઉપયોગ બહાર હોય ત્યારે જ થઈ શકે, જ્યારે ઉપયોગ બહાર ન હોય ત્યારે બાહ્ય પ્રવૃત્તિ ન થઈ શકે, અને જ્યારે ઉપયોગ અંદરમાં છે ત્યારે કોઈ પ્રવૃત્તિ નથી હોતી. પોતે ધ્યાનસ્થ અવસ્થામાં જ હોય. હા, એવું બને કે કોઈ ઉપદ્રવ કરે શ્રેણી માંડીને, એ શ્રેણીના કાળમાં કોઈનો ઉપદ્રવ થાય એવું બને ખરું, શું પરીક્ષા આવે બંને એકમાં લઈએ તો કોઈ ને કોઈ પ્રકારનો ઉપદ્રવ, કોઈ ઉપસર્ગ થઈ ગયો, કોઈ પરિસર થઈ ગયો
ઉપદ્રવ.
ઉપસર્ગનો અર્થ શું છે કે કોઈ પ્રાણીથી કરવામાં આવે તેને ઉપસર્ગ કહીએ, મનુષ્ય હોય, દેવ હોય કે તિર્યંત્ર, નાખ્યું આવી શકતા
નહીં
મનુષ્ય લોકમાં. એટલે દેવ મનુષ્ય તિર્યંશ કૃત કોઈ પ્રતિકૂળતાને ઉપસર્ગ કહે છે, કુદરતી કોઈ તોફાન થાય એને પરિસર કહે છે, કુદરતી પ્રતિકૂળતાને પરિસર કહે છે. તો કોઈ પણ પ્રકારે ઉપદ્રવ હોય તો શારીરિક અવસ્થા બહારની છૂટી શકે છે, જેમ કે કોઈ શરીરને ખેંચે છે, મારે છે, તો એમાં પદ્માસન કે ખડગાસન ન રહી શકે, તો પણ અંતર્મુખનો વિષય હોવાથી તરત જ ઉપદ્રવ બંધ થઈ જાય છે, અને પાછા એ પદ્માસન કે ખડગાસને આવી જાય. પણ એ ક્યારે બને છે કે લગભગ આયુષ પૂરું થવાનું હોય ત્યારે એવું બને છે, જે અંતકૃત કેવળી કહેવામાં આવે છે, છેલ્લી ઘડીએ કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ સામાન્ય રીતે પોતે જે છઠ્ઠા સાતમામાં પુરુષાર્થ સહિત વર્તે છે એમાં શ્રેણીના પુરુષાર્થનો તબક્કો હોય ત્યારે પ્રવૃત્તિનો કાળ નથી હોતો. આ એને કુદરતી નિમિત્તની સંબંધ છે, નિવૃત્તિમાં શ્રેણી માંડે છે. બધું જાણવાનો વિષય છે, ખાલી ધ્યાન પણ કરવાનું, કેમ કે પરસન્મુખતામાં બાહ્ય દ્રષ્ટિએ એમ લાગે છે કે આમાં સદવસ્તુ અથવા મિથ્યા દ્રષ્ટિ જેવી જ બધી પ્રક્રિયા સરખી છે, પણ એમ ખરેખર નથી. એકનું પરસન્મુખપણું જુદી વાત છે, આંશિક પરસન્મુખપણું જુદી વાત છે. એક મોક્ષ માર્ગમાં છે, એક કેવળ બંધ માર્ગમાં છે, એટલો બધો ફેર છે. એકલા પરસન્મુખનું જ્ઞાન કે અજ્ઞાન છે, કારણ કે સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. એકનું પરસન્મુખપણું છે ત્યારે પોતાના પરિપૂર્ણ સ્વભાવનું ભાન નથી, અને પરિપૂર્ણ સ્વભાવનું ભાન નથી હોતું ત્યારે ચાલતી જે અપૂર્ણ દશા એમાં એને સર્વસ્વ માન્યું છે. પૂર્ણતાનો અર્થ છે સર્વસ્વ માની લીધું છે, પર્યાયમાં એકત્વ એટલે કે પર્યાય તે સર્વસ્વ, એનું નામ પર્યાયમાં એકત્વ છે. સ્વસન્મુખનો અપૂર્વ પુરુષાર્થ થાય ત્યારે સ્વભાવના ભાનમાં રહે, સ્વભાવના ભાનમાં રહેવાનો પુરુષાર્થ ચાલુ રહે, સ્વભાવની સ્થિતિ વૃદ્ધિગત થાય થતી રહે, અને ત્યારે પરસન્મુખ થોડો ખસી જાય તો એનું કોઈ એટલું પરિણામ ન આવે કે જેથી પોતાને પરિણામને નુકસાન કરે, પોતાની સાધનાને નુકસાન કરી શકે એવું ન બને. કેમકે બે અંશમાં જે અંશ બળવાન હોય તે નિર્બળ અંશને ઘસારો પહોંચે, ત્યાં નિર્બળ અંશને ઘસારો પહોંચે. જેમ બે મિત્રો હોય છે તો એક સદગુણી હોય અને એક અવગુણી હોય, તો જે બળવાન હોય એનો પટ બીજાને આવે. જો સદગુણી નબળો સદગુણી હોય અને નબળાનો એટલે દુર્ગુણીનો સંગ કરે તો એનામાં દુર્ગુણ આવતા વાર ન લાગે. અને જો ગુણવાન બળવાન હોય તો જે અવગુણી હોય એ કાળે કરીને સુધરી જાય, એના દોષ છૂટી જાય એના સંગથી, કેમ કે એને સારો સંગ મળ્યો છે એમ કહેવાય. તો સંગ તો અરસપરસ છે, પણ જેનું બળવાન પણ એનો સંગ ગણાય છે. બે અંશ છે મોક્ષ માર્ગની અંદર, તો બળવાન અંશ છે એ સાધનાનો છે, જે બાહ્ય પ્રવર્તિત અંશ છે એ સાધનાનો અંશ નથી. એટલું બંધન ત્યાં થાય છે, બાધક અંશ છે, તો પણ એ નિર્બળ હોવાથી ઘસાય છે અને છૂટી જાય છે, નાશ પામે છે, અભાવપણાને પામે છે. અને મોક્ષ માર્ગનો અંશ બળવાન હોવાથી એનું બળ વધતું જ જાય છે, વધતું જ જાય છે. એમાં દ્રષ્ટિનો વપરાય બહુ મોટો છે. દ્રષ્ટિ છે એનું તો પરિણામની અંદર વક્કર છે, માણસ નથી કહેતા કે અમારા કુટુંબમાં 50 માણસ છે પણ આનો વક્કર છે, એમ જ હાલે બીજાનું ન ચાલે, એક પછી ફૂટી ગયું, કોઈ એની વિરુદ્ધ ન જઈ શકે. એમ દ્રષ્ટિનો વક્કર છે પરિણામની અંદર. મિથ્યા દ્રષ્ટિ છે એને ઊંધો વક્કર છે, સમ્યક દ્રષ્ટિ છે એને સવળો વક્કર છે, એનું જોર છે. એટલે પરિણામ એ અનુસાર, દ્રષ્ટિ અનુસાર બધા પરિણામ ચાલે છે. એનું કારણ એ છે, બધાને અનુસરવાનું એને જ છે. સ્વભાવની પૂર્ણતાના ભાન વિના એક સમયની એટલે વર્તમાન વર્તતી પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માને છે, અથવા સર્વસ્વપણું થઈ રહ્યું છે, એકત્વપણું થઈ રહ્યું છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું, આટલું માર્ગદર્શન છે. આખા બોલનો સરવાળો છેલ્લા વાક્યમાં છે કે તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લેવું, પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એને સ્વરૂપને લક્ષમાં લેવું, અને અવસ્થામાં પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા, નિર્દોષ અવસ્થા, નિષ્કલંક અવસ્થા છે એ સાધવાની છે. આમ દ્રવ પર્યાયનો મેળ સાધ્યો છે. દ્રવ પર્યાયની સુસંગતતા તો એ રીતે છે કે પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈને પૂર્ણ સાધ્યને સાધવું, અપૂર્ણ અવસ્થામાં પૂર્ણ સ્વભાવને લક્ષમાં લેતા અપૂર્ણ અવસ્થામાં પછી સર્વસ્વ માનવાનો પ્રસંગ રહેતો નથી. કેમકે સર્વસ્વ માનવું પૂર્ણ સ્વભાવમાં, પૂર્ણ સ્વભાવમાં સર્વસ્વ માનતા પોતાની વર્તમાન અવસ્થા મેળવી, એ સ્વભાવથી અવસ્થા કેટલી ઊણી છે, સ્વભાવ કેટલો પૂર્ણ છે, સ્વભાવ અને અવસ્થા કેટલી ખામીવાળી છે, આ બંને વાત પહેલી થઈ જાય છે, મેળવાઈ જાય છે. અને એમાંથી પૂર્ણ અવસ્થા પ્રત્યે જવાનો પુરુષાર્થ ચાલુ રહે છે. આ રીતે જ્ઞાનના પડખેથી સાધનાનો વિષય લીધો છે. અનેક પડખેથી સાધનાનો વિષય આવે છે, કેમકે સાધનામાં અનેક ગુણ પરિણમે છે અને અનેક ગુણથી, ગુણભેદથી સાધનાના વિષયને વર્ણવવામાં આવે છે. એમાં અહીંયા જ્ઞાનથી વાત કરે છે કે જે જ્ઞાન સ્વરૂપ સન્મુખ થાય તે જ્ઞાન સાચું, તે જ્ઞાન સ્વરૂપને સાધનારું એનું સાધક જ્ઞાન એકનું પર સન્મુખ હોય તો એ જ્ઞાન અપૂર્ણતામાં પૂર્ણતા માનનારું છે, જાણનારું છે, એ વિપરીત છે, એનાથી સાધનનું સાધન નથી. એટલે મોક્ષને સ્વીકાર કરનારા કોઈ પણ જીવ જો સ્વભાવને લક્ષમાં ન લીએ તો એનો મોક્ષ સંબંધીનો જે કાર્ય પદ્ધતિ છે એ સમ્યક નથી હોતી, સાચી નથી હોતી, વિરુદ્ધ હોય છે, વિપરીત હોય છે, એમાંથી નીકળે છે. મોક્ષ તો ઘણાને જોઈએ છે, અથવા જે જૈનથી પણ જૈન તરીકે ઓળખાય છે એવા જે જૈનાભાસ છે, પછી ભલે બીજા ફિરકામાં હોય કે ગમે તે વિલંબરમાં હોય, પણ જે જૈનાભાસ છે એમાં વિપરીતતા હોય છે, આભાસની અંદર વિપરીતતા છે હંમેશા.
કઈ લક્ષણ નથી એમ,
એને પોતાના મૂળ સ્વરૂપનું જ ભાન નથી, મૂળ સ્વરૂપનું જ લક્ષ નથી. એટલે અવસ્થા, પૂર્વ શુદ્ધ અવસ્થા કેવી હોય એની એને ખબર નથી. એટલે ક્યાં પહોંચવું છે એને ખબર નથી. ઓગ સમનાય એને એમ કહે છે કે મારે મોક્ષ જોઈએ, હું મોક્ષને ચાહું છું, મારી મોક્ષની ભાવના છે, પણ ખરેખર મોક્ષ કેવો હોય એને ખબર નથી. એટલે ક્યાં પહોંચવું છે એની ખબર નથી, ક્યાં ઊભો છે એની ખબર નથી. એટલે કે ખરેખર એને કઈ ખબર નથી એમ છે. વસ્તુ સર્વથા ભ્રષ્ટ છે, અતો ભ્રષ્ટ, તો ભ્રષ્ટ એટલે સર્વથા ભ્રષ્ટ એમ છે. મોક્ષ એટલે પરદ્રવની અપેક્ષાએ કર્મનો મોક્ષ, પરદ્રવની અપેક્ષાએ સંસારથી છૂટવું, કર્મથી છૂટવું, સ્વદ્રવની અપેક્ષાએ દોષથી છૂટવું, નાસ્તિથી. ઓકે, ઊંચ ઊંચ ટોલી ઊંચ ધાતુ ઊંચ ધાતુ છૂટવું, સેનાથી છૂટવું કે દોષથી ને દુઃખથી છૂટવું, સંસરણ થતા સંસાર પરિણામથી છૂટવું, બહારના કર્મ અને નો કર્મથી છૂટવું, આ બધું નાસ્તિ થઈ ગયું. બે પ્રકાર ભાવ ને દ્રવ્ય. અસ્થિથી તો અસ્થિથી છૂટવા નહીં છૂટવાનો પ્રશ્ન નથી. પરિપૂર્ણ શુદ્ધ થવું, નિષ્કલમ થવું, સર્વથા સુખી થવું, સર્વથા આનંદમય થવું, એનું નામ મોક્ષ. મોક્ષ કહેવાની જે શુદ્ધતા તે પામે, તે પણ જે એને પહોંચાડે, પૂર્ણ શુદ્ધતાને પહોંચાડે એને એનો માર્ગ, પંથ, ઉપાય, સાધન, સાધન એમ કહેવામાં આવે છે. મોક્ષ કહેવાની જે શુદ્ધતા, શ્રીમદજી એ તો આત્મસિદ્ધિમાં લગભગ બધા પડખા વણી દીધા છે. એવું નથી ઘણા વર્ષ પહેલા કહેવાનું માટે તે કાળમાં લાગુ પડે છે, એવું નથી. સત્ય એવું કદી હોતું નથી. સત્ય ત્રણેય કાળે એક સરખું બધાને લાગુ પડે છે. પરમ સત્ય છે ને,
પરમ
એક સરખું જ લાગુ પડે છે. અથવા સત્યના સિદ્ધાંતો કાળે કરીને કાળ અનુસાર અને પરિસ્થિતિ અનુસાર બદલાતા નથી. દરેક કાળે મિથ્યા દ્રષ્ટિ જીવો હોય છે, દરેક કાળે સાધક જીવો હોય છે, દરેક કાળે નિશ્ચયનો ઉપદેશ જ્ઞાની તીર્થંકર પરમાત્મા આચાર્ય વગેરે કરે છે, દરેક કાળે વ્યવહારનેથી પણ ઉપદેશ કરે છે, કેમ કે બંનેની આવશ્યકતા. બસ એવું બને કે મુખ્યપણે જ્યાં જે યોગ્ય હોય તે મુખ્યપણે કહેવામાં આવે, અથવા વજન દઈને કહેવામાં આવે, એટલો ફરક પડે. બીજું કહું કરી નાખે. આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણ નય નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. આત્માને યથાર્થ સમજવા માટે આ સંજ્ઞાની ભૂમિકા નિભાવી. પહેલા સમજણ કરે, પછી સમજે, પછી એમાં એકાગ્રતા થઈ શકે છે. સિદ્ધિ કોઈ એકાગ્રતા કરવા માંગે તો શેમાં પણ કરવી છે, જે વાત સમજમાં નથી, જ્ઞાનમાં નથી, એમાં એકાગ્રતા કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આત્માને યથાર્થ સમજવા માટે, જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે સમજવા માટે સમજવાની જે પદ્ધતિ છે એને પ્રમાણ હોયને નિક્ષેપ કરવું સમજણની પદ્ધતિ કહેવામાં આવે છે. અને તે કાળે શુભ ઉપયોગ હોવાથી એને રાગની પ્રધાનતાથી શુભ વિકલ્પનો વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં રાગ પ્રધાનતા છે. જ્ઞાનની પ્રધાનતા, જ્ઞાન સ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખાય ત્યારથી જ્ઞાનની પ્રધાનતા આવે છે. તો જ્ઞાનની પ્રધાનતામાં ઓળખાય ત્યારથી જ્ઞાનની પ્રધાનતા થાય છે ઊભી. એ પહેલા રાગની પ્રધાનતામાં સમજણ ચાલે છે, સમજવાનું શરૂ થાય છે. અને એ સમજવામાં એને એમ આવે છે કે જ્યારે સમજવાનો અહીંયા કાળ છે, સમજવાની પરિસ્થિતિ છે, ત્યારે સમજવાની અંદર વિચારની અંદર રાગ અને જ્ઞાનની પ્રવૃત્તિ એક સાથે થાય છે. જો રાગ અને જ્ઞાનની પ્રવૃત્તિ એક સાથે થાય છે તો રાગની પ્રધાનતાથી તો બધા વિષયો સમજાય છે. એક આત્માનો વિષય જ્ઞાન સ્વભાવી આત્મા છે એને જ્ઞાન લક્ષણથી ઓળખવો છે, ત્યાં જ્ઞાનની પ્રધાનતા કર્યા વિના ખરેખર લક્ષણ અને લક્ષ બંનેમાંથી એકનો પત્તો લાગતો નથી. લક્ષણ અને લક્ષણનો એકનો પત્તો નથી લાગતો, કેમ કે લક્ષણ અને લક્ષ બંને સાપેક્ષ છે. કોઈ એમ કહે કે જ્ઞાન લક્ષણ તો બરાબર, પણ લક્ષણ એ નથી પકડાતું. લક્ષણ તો ખ્યાલમાં આવે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, ખરેખર એમ નથી. લક્ષણ અને લક્ષ ને સંધિ છે. લક્ષ વગર લક્ષણ કોનું? જે લક્ષ્ય જ ખ્યાલમાં નથી તો પછી લક્ષણ કોનો? એ તો નામ માત્ર થયું. જ્યાં જ્યાં જ્ઞાન જ્ઞાન આત્માનું લક્ષણ છે એમ કહ્યું, સંમત કહ્યું બુદ્ધિથી કે વાત બરાબર છે, જ્ઞાન આત્માનું લક્ષણ. પણ આત્મા જે લક્ષ્ય, આત્મા આત્મ સ્વભાવ જે લક્ષ્ય રૂપ છે, એ લક્ષ્યમાં આવ્યા વિના લક્ષણ કોનું?
લક્ષણ
કોનું? એને લક્ષણ એવું લાગુ પડતું નથી. ખરેખર લક્ષ્ય લક્ષણ તો સાથે જ સમજવામાં આવે છે.
લક્ષણ કહેતા જ લક્ષ આવી જાય.
લક્ષણ કહેતા લક્ષ પૂર્વક જ લક્ષનું લક્ષણ છે. લક્ષ વગર લક્ષણ એવું કાંઈ એને ખરેખર નામ મળતું નથી. પર્યાય કે તો પર્યાય પણ કોની? દ્રવ વગર કોની પર્યાય? પર્યાય દ્રવ સાપેક્ષ છે. પર્યાય એકલી કલી અધર હોતી નથી, માટે પર્યાય દ્રવ સાપેક્ષ છે. એટલે પર્યાય વસ્તુભૂત હોવાને લીધે, વસ્તુના અંગના કારણે એ વસ્તુભૂત છે. વસ્તુનું એક અંગ હોવાથી તે વસ્તુભૂત છે, તેથી ત્યાંથી આખી વસ્તુ પકડાય છે.
બરોબર.
અનિત્ય દ્વારા નિત્ય જણાય છે, અનિત્યથી જ નિત્ય જણાય છે. નિત્યને જાણવા અનિત્ય સિવાય બીજું કોઈ સાધન નથી. આ સિદ્ધાંત છે. છતાં નિત્ય ગણો, નિત્ય મુખ્ય થાય છે અને અનિત્ય ગણો થાય છે. આટલો ફેર પડે છે. જ્યારે એને નિત્ય સ્વરૂપ ઓળખાય છે ત્યારે અનિત્ય અનાદિથી જે મુખ્ય થતું હતું તે ગૌણ થાય છે અને નિત્ય મુખ્ય થાય છે. આ ફેર પડે છે. લક્ષણથી લક્ષ ઓળખાય છે ત્યારે લક્ષ મુખ્ય થાય છે અને લક્ષણ ગૌણ થાય છે. એમ અહીંયા રાગ મિશ્રિત વિકલ્પ, જ્ઞાન ને રાગ મિશ્રિત પરિણામ ને વિકલ્પ અથવા વિચાર કહે છે, એને અહીંયા વ્યવહાર કહે છે. વ્યવહાર એટલે પૂર્વક્રમ, પૂર્વ ભૂમિકા. આત્માર્થ ને યથાર્થ સમજવા માટે પ્રમાણમય નિક્ષેપ રૂપ શુભ વિકલ્પ નો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. એટલે કે પહેલા ક્રમમાં એ આવે છે. એ પ્રકાર જે પ્રમાણમય નિક્ષેપ છે એ એક વ્યવસ્થિત પદ્ધતિ છે. પ્રમાણ એટલે આખી વસ્તુ, અને નય એટલે એમાં જે અવયવો છે એનું આખી અવયવીના જ્ઞાન પૂર્વક અવયવને જાણવું તેને નય જ્ઞાન કહેવામાં આવે છે. આખી વસ્તુને જાણવું તેને પ્રમાણ જ્ઞાન કહે છે. આખી વસ્તુને અવયવ કહે છે, અવયવી કહે છે, અને એના એક એક વિભાગને
અવયવ
વ્યવસ્થિત જાણવા, આખી વસ્તુના જ્ઞાનપૂર્વક જાણવા એને નય જ્ઞાન કહેવામાં આવે છે. આપણે ધર્મદાસજીનું જે સમ્ય જ્ઞાન દીપિકા છે એમાં હાથીનો દ્રષ્ટાંત આવે છે કે હાથી કેવો, કે પેલા આખા હાથીને જોયા પછી હાથી કેવો કે જેવો છે એવો. કેમ કે જો એના એના પગનો આકાર જોવામાં આવે છે તો મોટા મોટા જાડા થાંભલા જેવો છે, અને પૂંછડાનો આકાર દોરડા જેવો છે. તો હાથી દોરડા જેવો કે હાથી થાંભલા જેવો? જો કાનનો આકાર પકડો તો સુપડા જેવો છે કે હાથી સુપડા જેવો? કે નહીં, હાથી તો જેવો છે તેવો છે. પછી એના એક એક અવયવને જોવામાં આવે છે. તો બરાબર છે, પગ છે એનું જે પગનો અવયવ છે સાચું નથી, એની તો બધા વિદ્વાનોનું જ્ઞાન સાચું થઈ જાય છે. કેમકે પ્રમાણને સમજવા એટલા અઘરા નથી.
બરોબર,
શાસ્ત્ર પદ્ધતિ જે છે એ એટલી સુંદર છે કે પ્રમાણ શું કહેવાય, નહીં શું કહેવાય, નહીંનો વિષય નિક્ષેપ શું કહેવાય, બધું બરાબર સમજી શકાય છે. પણ તેથી જ્ઞાનમાં જે બુદ્ધિપૂર્વકનો વસ્તુના સ્વરૂપ સંબંધીનો જે વિપર્યાસ છે એ વિપર્યાસ ઘટે છે, મોડો પડે છે, નાશ પામતો નથી, અનુભવ કાળે નાશ પામે છે.
બરાબર,
એટલે એ વિપર્યાસ ઘટે એવા કાળમાં જીવ અનુભવ કરવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, તો એનો વિપર્યાસ મટે છે. એવા કાળમાં જે અનુભવનો પ્રયાસ ન કરે અને માત્ર એને એને રહેતા કરે કે ભાઈ આપણે શાસ્ત્ર વાંચ્યા કરો, જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી શું કરવું? શાસ્ત્ર વાંચવું, શાસ્ત્ર સાંભળવું. તો વળી પાછો એ જે અગ્રહિતમાં આવ્યો છે, પાછો ગ્રહિતમાં ચાલ્યો છે, કાંઈક ને કાંઈક કલ્પના કરી બેસે. કેમકે મૂળ જે વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનો સ્વભાવ છે, એ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે એટલે ઇન્દ્રિય જ્ઞાન અગોચર છે, ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. હવે શાસ્ત્રથી જે સમજણ કરે છે એ ઇન્દ્રિય જ્ઞાનથી કરે છે, અને જે મૂળ અનુભવનો વિષય છે એ ઇન્દ્રિય જ્ઞાનથી પાર, ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદામાં ન આવે ત્યાર પછી એને અતિન્દ્રિયપણું જ્ઞાન ધારણ કરે ત્યારે જે જ્ઞાન ગોચર થાય એવું તત્વ મૂળ આત્મસ્વરૂપ. એટલે એકલા ઇન્દ્રિય જ્ઞાનથી એમ માને કે જ્ઞાન સાચું થઈ ગયું તો એ ભૂલમાં પડે છે, એક નવી ભૂલ ત્યાં ઊભી કરે છે કે મારું જ્ઞાન સાચું છે. ખરેખર એ જ્ઞાન સાચું નથી, ભલે શાસ્ત્ર અનુકૂળ સમજણ દેખાતી હોય તો. કેમ કે પ્રમાણ નય એ બધો વિષય વિકલ્પના વ્યવહારમાં વચ્ચે આવે છે, અનુભવનો તબક્કો જુદો છે, અને એ તબક્કામાં એ વિકલ્પને સાધવામાં નથી આવતા, ઉલટાના એ વિકલ્પનો નાશ કરીને અનુભવ કરવામાં આવે છે, એવો એક જુદો તબક્કો છે. એટલો બધો ફેર છે બે વચ્ચે. કેમ કે એને જે ઇન્દ્રિય જ્ઞાન છે ને એમાં કલ્પના કરવાનું કારણ બને છે, જે સમજે છે એમાં જો એમ સમજે કે આ તો એક વસ્તુ વ્યવસ્થાનો જે વિભાગ છે કે દ્રવ શું કહેવાય, ગુણ શું કહેવાય, પર્યાય શું કહેવાય, એક સમજવા પૂરતી વાત છે. જે આત્માનું મૂળ સ્વરૂપ જે અનુભવગમ્ય જ્ઞાનમાં અનુભવ થાય છે એ વિષય ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એવું એને સાથે સાથે સમજણમાં રહેવું જોઈએ. અને તેથી આ સમજણને એક ખાલી બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ દૂર કરવાનો તબક્કો સમજે એટલે જ એની મર્યાદા જેટલી છે એટલી મર્યાદા એને ખ્યાલમાં હોવી જોઈએ. નહીતર એને જ્ઞાન થઈ ગયું છે એમ લાગે કે મને બરાબર જ્ઞાન છે, ખરેખર જ્ઞાન થતું નથી. જેવી વસ્તુ વાસ્તવિક પણે છે એવું જ વાસ્તવિક અનુભવ જ્ઞાન, તે જ્ઞાન સાચું. જરા પણ કલ્પના ભળે તો તે જ્ઞાન સાચું નહીં. તો જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી વિકલ્પનામાં કલ્પના છે. શું વિકલ્પ? એ કલ્પનાનો અંશ છે. વિકલ્પમાં કલ્પનાનો સેન્સ છે, ભાવ છે. વિકલ્પ છે એ કલ્પના વગરનો નથી. કઈ ને કઈ કલ્પના કરે છે. એટલું તો જ્ઞાની પોતે વસ્તુના સ્વરૂપમાં ભેદથી વસ્તુને નહીં જ્ઞાનથી જોવે ત્યારે એ ભેદ કલ્પના ઊભી થઈ એમ કહે છે. કેમ કે વાસ્તવિકતા એમાં ભેદ નથી એમ છે, એને ભેદ કલ્પના કહે છે. જેમ કે આ લાકડું છે એ 5 ઇંચ લાંબું છે, એની લંબાઈ 5 ઇંચ મૂકો તો 5 કટકા નથી કે વાસ્તવિકપણે લાકડું સળંગ છે. એક એક ઇંચે ક્યાંય સાંધો નથી, ક્યાંય ટુકડો નથી, ક્યાંય સંધિ નથી. ની સંધિ છે 5 ઇંચમાં, છતાં એના 5 ઇંચ એવા 5 ભેદ કરવા લંબાઈના, એની કલ્પના ઉઠાવી એને. હવે જો લંબાઈનો વિચાર કરવો હોય, લંબાઈ સમજવી હોય તો કેટલા ઇંચ છે એ નક્કી કરવું જ રહ્યું. એ બધું લંબાઈ નહીં સમજાય. આ એક સમજણની અંદર વચ્ચે અનિવાર્ય ઉત્પન્ન થતો જે ભેદ એ સમજણના વિષયમાં જ્ઞાનના કાળમાં અનિવાર્ય છે. છતાં એ ભેદને નિરસ્ત કર્યા વિના અનુભવ નહીં થાય વાસ્તવિકતાનો. આ પણ અનિવાર્ય છે. આમ બંને વાત સાથે લેવી, સમજવી જોઈએ તો યથાર્થતા આવે, નહીતર યથાર્થતા ના આવે. એટલે સાદી ભાષામાં એમ કહેવાય છે કે ભેદને ભેદના સ્થાનમાં સમજવા, અભેદને અભેદના સ્થાનમાં અભેદનું સ્વરૂપ સમજવું, અભેદ અનુભવ અભેદનો અનુભવ કરવા યોગ્ય છે, અને ભેદ વિકલ્પ હોવાથી કલ્પના હોવાથી તેનો ત્યાગ કરવા યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય છે તો વચ્ચે શું કરવા નાખ્યું? પહેલા કેટલાકને આ ખૂંચે છે અથવા એવી દલીલ કરે તો પૂછે વચ્ચે બંને પ્રમાણની નિક્ષેપની વાતો લાવો છો સામે? એટલા માટે લાવવામાં આવે છે કે તું એવી જગ્યાએ ઊભો છો કે વચ્ચે પગથિયું મૂક્યા વગર તું ઉપર ચડી શકે એમ છો. તું એટલે નીચે ઊભો છો, તું જે જગ્યાએ ઊભો છો ત્યાંથી ઉપર લાવવા માટે તને પગથિયું આપ્યા વગર તું ઉપર ચડી શકે એમ નથી. સીધી છલંગ મારીને જાય એવી તારી પરિસ્થિતિ નથી. માટે તને પગથિયું દઈએ છીએ. પગથિયું દઈએ છીએ ત્યારે તને કહીએ છીએ કે પગ મૂકીને ઉપાડી લેજો, ઉપર આવવું હોય તો. પગ મૂકીને ઉભો રહી જઈશ તો ત્યાં ત્યાં રહી જઈશ, તો ઉપર નહીં આવે. ત્યારે દોડ દાપણ કરે કે પણ તો પછી પગ શું કરવાનું? પગ મારે ઉપાડી લેવાનો છે તો પગ મુકાવો છો. ભાઈ આગોડાઈ રવા દે, એ અસરળતા છે. તું તારી પરિસ્થિતિ સમજ અને કેવી રીતે આગળ ઉપર અવાય છે એ સમજ. બે વાત તું સમજી લે. એના બદલે પહેલેથી એમ કે એને છોડાવું તું તો વચમાં શું કરવા લાગ્યા? એ બધી વિપરીત દલીલો છે, એ બધી વિપરીત વાતો છે. એને વાસ્તવિક વસ્તુ સ્થિતિમાં કેવી રીતે આગળ વધાય છે એને ખ્યાલ નથી. એક જ પ્રકાર છે કે બુદ્ધિપૂર્વકના વિપર્યાસને બુદ્ધિપૂર્વકની સમજણથી ટાળે, પછી અબુદ્ધિપૂર્વકના વિપર્યાસને અનુભવથી ટાળે. બરાબર, બીજો કોઈ ઉપાય નથી. એટલે આત્માને યથાર્થ સમજવા માટે प्रमाण मौल निक्षेप रूप शुभ विकल्प नो व्यवहार वच्चे आया विना रहतो नहीं। कोण आत्मा ना एक पणा ना अनुभव वक्ते ते विकल्प छूटी जाए छे तेथी ते और भूता अथे यानी कई विशेषण आए तो के और भूता सुनो विशेषण आए तो के जारे पुतानो एक अभेद स्वरूप अखंड स्वरूप छे एनो अनुभव करवा जाए छे त्यारे ते विकल्पो निरस्त थई जाए छे। इतले समुद्र वक्ते ने समझ में होवू जोईए के आ विकल्प अस्त थाशे त्यारे अनुभव छे, अनुभव का माटे आ विकल्प नी कोई आवश्यकता नथी। બીજી રીતે વિચારી આ વિષય કે જીવ સંસારી જીવ દુઃખી છે, એક બહુ સીધી સાદી રીતે વિચારી, શાસ્ત્ર પદ્ધતિ ન વિચારી, અનુભવ પદ્ધતિ એ વિચારી હતો કે સંસારી જીવ દુઃખી છે, બધા લોકોને દુઃખ ટાળવાનું છે, કોઈને દુઃખ જોઈતું નથી, સીધી વાત છે, અને એ સુખની શોધમાં પણ છે, સુખ માટે પ્રયત્ન પણ જ્યાં ત્યાં કરતો ફરે છે, અનંતકાળ મળતું નથી એ પણ એક હકીકત ઊભી રહી છે। હવે એમાં કોઈ યુવાની યોગે એને તીર્થંકર દેવનું વચન પરંપરા એ ચાલતું આચાર્યો છે, ચાલતું સત્પુરુષથી પ્રવાહિત રહેતો પછી તો એના જ્ઞાનના પડદા ઉપર આવે છે કે ભાઈ તું દુઃખી છો અને સુખ માટે શોધે છો તો તારું સ્વરૂપ શું છે એ નક્કી તો કર, પછી તમે સુખ અને દુઃખ નક્કી થશે, એ વગર તો તે માનેલું દુઃખ ટાળવા ઈચ્છીશ અને માનેલું સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ। જેને તું સુખ પ્રાપ્ત કરવા માટે ચાહે છો અને પ્રયત્ન કરે છો એ સુખ પેલા છે કે કેમ એવું મોટો સવાલ છે, એવું તો કઈ નથી થતું ને કે દુઃખનો જ લિબાસ સુખ નામે ધારણ કર્યો છે ને ક્યાંક સુખના ને એને એને સુખ માનીને તું દુઃખને જ સાધી રહ્યો છે એવું તો ક્યાંક નથી બનતું ને, તો કોઈ વિચક્ષણ જે છે એ વિચારમાં પડી જાય છે। વાત તો સમજણ વાળી છે, વિશેષ સમજણ વાળી છે, અસાધારણ સમજણ વાળી છે, તો એને એમ કહે છે કે જો તું પહેલી વાત તો અહીંયા એ છે કે તારે તે જે સ્વીકાર્યું છે એમાં બહુ મોટી ભૂલ છે, સુખ દુઃખ નામ વિષયમાં તારો સ્વીકાર છે એ બહુ મોટી ભૂલ છે, બીજું કે તારું જે સ્થાન અને તારું સ્વરૂપ છે એ જે તે સ્વીકાર્યું છે એમાં બહુ મોટી ભૂલ છે, જે દેહ તે ધારણ કર્યો છે ને જે મનુષ્ય તરીકે પણ વિષ્ણુમાં પ્રસિદ્ધ રીતે ઓળખાશ કે આ ફલાણો માણસ, એ તીર્થંકર દેવ એમ કહે છે કે તું માણસ નથી, તું દેહાદે સ્વરૂપ નથી, બીજું કે જેવો જેવો જ્યારે જ્યારે તને રાગ થાય છે તેવો જ તું તને તારી પર્યાય બુદ્ધિને લીધે અનુભવ કરે છે કે હું રાગ વાળો, હું દ્વેષ વાળો, હું રાગી, હું દ્વેષી, હું હોય, જેવા જેવા પરિણામ થાય છે વિચારી એવો હું એવો તને અનુભવ થાય છે, એને એમ કહે છે કે ખરેખર તારું એવું સ્વરૂપ નથી, આ બે જગ્યાએ તારા સ્વીકારમાં સદંતર ભૂલ છે, પૂરેપૂરી ભૂલ છે, થોડી ભૂલ નથી, પૂરેપૂરી ભૂલ છે, તારું મૂળ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ નું આત્મા છો, જ્ઞાન સ્વભાવિક નું આત્મા છો, બે છૂટી જાય છે, રાગ છૂટી જાય છે, જે દુનિયામાં તું માનસ કે આ મારી દુનિયા છે એ બધી છૂટી જાય છે, પણ તારું જ્ઞાન કદી છૂટતું નથી, તું જ્ઞાન સ્વભાવી હોવાને લીધે, મૂળ તારું જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે એનો ત્યાગ થતો નથી, એનું છૂટું બનતું નથી, ત્યારે વિચારમાં ને વિચારમાં એને એમ લાગે છે કે એ વાત તો એકદમ નક્કર હકીકત વાળી વાત છે, આ હકીકતમાં કઈ ના પાડી શકાય એવી પરિસ્થિતિ નથી, હવે તો હું જ્ઞાન સ્વરૂપી છું તો મને હું જ્ઞાન સ્વરૂપી છું એવો અનુભવ કાં નહીં, એ વાત સમજણથી સ્વીકારી તો અનુભવ કેમ નહીં, સમજણ અને અનુભવ વચ્ચેનું અંતર કેમ છૂટે એવી જે કાર્ય પદ્ધતિ, એ પદ્ધતિને એ શોધે છે. એને માર્ગની શોધ કહેવામાં આવે છે, એને ઉપાયની શોધ કહેવામાં આવે છે. એવો જીવ જ્યારે માર્ગ શોધક થાય છે ત્યારે એને પહેલા મૂળ સ્વરૂપ સમજવા માટે કહેવામાં આવે છે કે તારું મૂળ સ્વરૂપ, કે મૂળ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી છે. અને જ્ઞાન સ્વભાવી છે એ કેવી રીતે વિચાર વિકલ્પથી સમજાય છે એવું નહીં. આ એક થોડી સમજવાની અંદર પણ એક મૂળની વાત છે કે તમે વિચાર વિકલ્પમાં સમજાય છે એવું તારું સ્વરૂપ નથી. કોઈ વિચાર વિકલ્પથી પાર એવા જ્ઞાનમાં, અતિન્દ્ર જ્ઞાનમાં અનુભવ અનુભવાય જ્ઞાન કરવું છે. તો કે આનું શું કરવું, આનો શું ઉપાય? અમારી પાસે સાધન તો ઇન્દ્રિય જ્ઞાન સિવાય છે નહીં. અને શ્રી ગુરુ એમ કહે છે કે ઇન્દ્રિયથી પાર એવા જ્ઞાનમાં એનો અનુભવ થાય છે. ઇન્દ્રિયથી પાર એવું જ્ઞાન નથી, કરવું શું આનું? ત્યારે કોઈ મુમુક્ષુ નિરાશ થાય છે કે આપણી પાસે સાધન બી એ કામ કરવું એ કેવી રીતે બને, સાધન વગરનું કામ કેવી રીતે કરવું? આમ થાય છે. સમય તો થઈ ગયો, એમાં એને નિર્વિકલ્પ તત્વ શું છે એની જિજ્ઞાસા ઉઠવી જોઈએ. કે આવું જે સ્વભાવ, વચન અગોચર, વિકલ્પ અગોચર, ઇન્દ્રિય જ્ઞાન ને અગોચર એવું જે સ્વરૂપ કહે છે, તો એવું સ્વરૂપ કહી તો બહુ મૂંઝાવાની જરૂર નથી. એનું એ જ્ઞાન લક્ષણ છે. શોધ તારા જ્ઞાનમાં જેવું સ્વરૂપ છે એવું લક્ષણ પ્રસિદ્ધ છે. એવું જેવું સ્વરૂપ છે એવું લક્ષણ પ્રસિદ્ધ છે. જ્ઞાન એટલે આત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે અને વેદન નિર્વિકલ્પ હોય છે, વિચાર સ્વવિકલ્પ હોય છે, જ્ઞેયાકરાત્મક જ્ઞેયની આકૃતિ સ્વવિકલ્પ જ્ઞાનમાં આવે છે, પણ વેદન છે એ નિર્વિકલ્પ. હવે જ્યાં સુધી તમે એ ન જડો ત્યાં સુધી શોધ ચલાવવી રહી, અને એ શોધ એટલી જિજ્ઞાસાથી ચલાવવી રહી કે જેમ જેમ એનો કાળ જાય અને જડે નહીં. ગોતેલી વસ્તુ કિંમતી વસ્તુ, આ તો હવે ચૈતન રત્ન છે, ખોવાયેલું છે, અજવાળે પડ્યું છે, અંધારે પડ્યું નથી. વધારે સારી વાત તો એ છે કે અંધારે પડ્યું હોત તો કદાચ ન જડત, અજવાળે પડ્યું છે અને શોધવું છે. જ્યાં સુધી શોધ ન થાય, શોધાય નહીં, ત્યાં સુધી એની તીખી જિજ્ઞાસા, કોઈ અપૂર્વ જિજ્ઞાસા એને ન જડે તો ચેન ન પડે એની કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એટલે એ તત્વ જડવાની પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે. અને જ્યાં સુધી એની પરિસ્થિતિ ઊભી થતી નથી ત્યાં સુધી એ તત્વનો પત્તો લાગવાની પરિસ્થિતિ બુદ્ધિ માટે જ્ઞાનમાં હોતી નથી. આ એક અનિવાર્ય વચ્ચેની પરિસ્થિતિ છે કે જેને આત્માને શોધો, જેને આત્માને ઓળખો, જેને આત્માને લક્ષમાં લીધો, એને એ સંબંધેની જિજ્ઞાસા માથું ફાટે એવી થાય. એટલું જેમ માણસને કોઈ કામ ન થાય તો ટેન્શન આવે છે કે નહીં આવે, જે કામ કરવું હોય એ કામ ન થાય તો કેટલું ટેન્શન આવે છે.
કામ કિંમતી હોય પાછું,
કામ બહુ જરૂરી હોય છે, એ નહીં થાય તો મોટું નુકસાન થઈ જશે, મોટું જરૂરી નુકસાન થઈ જશે. આ કામ નહીં થાય તો બહુ મોટું નુકસાન થઈ જશે, ક્યાંય હક પડે નહીં. એવું જ્યારે આત્મા માટે થાય, પોતાની શોધ માટે થાય, ત્યારે તે જ્ઞાનની અંદર સ્વભાવનો ઓળખાણ થવાનો, પરિચય થવાનો, નિર્ણય થવાનો, લક્ષ થવાનો અવકાશ થાય છે. એ પહેલાં કદી થતો નથી, ગમે એટલું વાંચે, ગમે એટલું સાંભળે. આવી એક પરિસ્થિતિ છે. એ પ્રમાણને નિક્ષેપથી સમજ્યા પછી આ પરિસ્થિતિમાં આવે ત્યારની વાત છે.
બરોબર,
પ્રમાણને નિક્ષેપથી બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ટાળે પછી અબુદ્ધિક રૂપ નું વિપર્યાસ પાડવા માટે આ ભૂમિકા મેં એને આપું રહી. તો એને આત્માનો એકપણાનો અનુભવ થાય, નિર્વિકલ્પ તત્વનો નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે એને વિકલ્પ છૂટે. એ વિકલ્પ છૂટે ત્યારે એને એમ લાગે કે આ વિકલ્પ જૂઠા હતા, પ્રમાણ નિક્ષેપ ના વિકલ્પ જૂઠા હતા. જેમ સ્વપ્નું સ્વપ્નમાં બહુ ભીખો થયો અને ગરમા ગરમ ભૂખડી ખાધી, એવી ભાઈ પેટ ભરીને ખાધી, ભૂખો થઈ ગયો એટલે સપનું આવ્યું કે બહુ ભૂખ લાગી, બહુ ભૂખ લાગી, ભૂખમાં ભૂખમાં ઘણાને ઊંઘ આવી જાય છે, એવી પ્રકૃતિ હોય, બહુ ભૂખ મળ્યું. સપનું એવું આવ્યું કે ખૂબ ભૂખ લાગી અને ખૂબ ખાધું, ગરમ ગરમ બધું બનાવીને ખાધું, કારણ જાગે કરે ચાખે તરફ મણનો ખાધો હવા મણનો થઈ ગયો હોય પેટમાં, પણ આટલું બધું ખાધું એનું શું અવરણ્યા થયું હતું, ખાઈને પોતી જાણે થઈ ગઈ હતી, એ બધું જૂઠું હતું. જેટલું સપનામાં થયું એ બધું જૂઠું હતું એમ જે જાગતા જણાય છે, એમ નિર્વિકલ્પ તત્વની આગળ, નિર્વિકલ્પ સ્વરૂપના અનુભવ આગળ, આ બધા એ સંબંધીના વિકલ્પો, એ સત્ય અને જૂઠ જે વચ્ચે જેટલું અંતર છે એટલું અંતર એમ ત્યારે સમજાય છે.
બરોબર.
એટલે રાજી એ કૌષ્ટિકામાં એ વાત મૂકી છે કે એ બધા જૂઠા થતા જે અનુભવ થયો તેને સાનુભવ કહીએ. એવા પ્રમાણની નિષેધના વિકલ્પ જૂઠા થતા જે અનુભવ થયો તે અનુભવને સત્ય અનુભવ, સમ્યક અનુભવ, આત્માનો અનુભવ કહીએ. એ રીતે વાત મૂકી, અથવા અનુભવ થતા તે બધા જૂઠા ભાસે છે, કેમ કે તે વિકલ્પમાં એકત્વપણાનો અનુભવ થતો હતો અને એવો આત્મા નથી એ વાત એને અનુભવમાં બરાબર સમજાય છે. એટલે અહીંયા એમ કહે છે કે તે અભૂતાર્થ છે, એટલે અસત્યાર્થ છે, એટલે કે ખોટા છે. એટલો બધો વિકલ્પવાળા જ્ઞાનનો, કલ્પિત જ્ઞાનનો અને અનુભવના વાસ્તવિક જ્ઞાનનો તફાવત છે, એ આટલો મોટો તફાવત છે સાચા અને જૂઠા જેટલો. માટે તે આત્માને મદદગાર નથી, આ સિદ્ધ કર્યું. તે અભૂતાર્થ છે અને એ પ્રમાણમય નિક્ષેપના વિકલ્પ આત્માને મદદગાર નથી, એ તો ફક્ત તને તારો બુદ્ધિપૂર્વકના વિપર્યાસનો કચરો કાઢવા માટે થોડી સાફ સફી કરી આ એટલી વાત છે. બાકી એથી વધારે એનું ક્યાંય મૂલ્ય આંકવા જેવું નથી. તો પ્રમાણમય નિક્ષેપથી બરાબર સમજાઈ ગયું માટે સમજાઈ ગયું જ્ઞાન શું એવું ક્યાંય પણ માની લેવા જેવું નથી. તો એ સમજતા સમજતા તકરાર ઉભી થાય ને વાદ વિવાદ ઉભો થાય કે નહીં આમ પ્રમાણને નિક્ષેપ લાગે, નહીં આમ પ્રમાણને નિક્ષેપ આમ છે, આ નહીં ના છે, બસ એ ખરેખર પોતાને તો પોતાનો વિપરીતતાનો ખ્યાલ આવી જાય છે. પ્રમાણને નિક્ષેપથી પોતે બુદ્ધિપૂર્વક વિપરીત પકડ્યું હોય તો એને ખ્યાલમાં આવી જાય છે અને છોડી દે છે. એટલો વિષય છે.
દેવાદિદેવ જીવન્ત ભગવાન જય.